એકત્ર જ્ઞાનગોષ્ઠી, અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તક વિશે વાત કરવાના છીએ જેણે રાજકીય દર્શનની દુનિયામાં એમ કહી શકાય કે ખરેખર હલચલ મચાવી દીધી હતી. રોબર્ટ નોઝિકનું પુસ્તક અરાજકતા, રાજ્ય અને યુટોપિયા.
હા, ચોક્કસ. અને આ પુસ્તક મતલબ એના ન્યૂનતમ રાજ્ય, મિનિમલ સ્ટેટના વિચાર માટે તો બહુ જ જાણીતું છે. અને આજકાલ જુઓ તો વ્યક્તિગત સ્વતંત્રતા, પ્રોપર્ટી રાઇટ્સ, સરકાર કેટલી હોવી જોઈએ, આ બધી ચર્ચાઓ સતત ચાલતી જ રહે છે, નહીં?
બરાબર.
ત્યારે નોઝિકના આ વિચારો વધુ ધારદાર લાગે છે. સરકાર ખરેખર કેટલી મોટી હોવી જોઈએ, એની નૈતિક સીમાઓ કઈ હોઈ શકે, આવા મૂળભૂત સવારો એ ફરીથી ઊભા કરે છે.
તો જે વિચારક આ બધાના કેન્દ્રમાં છે, રોબર્ટ નોઝિક, એમની વાત કરીએ પહેલા. નોઝિક એટલે 1938થી 2002 સુધી 20મી સદીના ખૂબ જ આમ તો પ્રભાવશાળી અમેરિકન રાજકીય ફિલોસોફર હતા, અને લાંબો સમય એમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે કામ કર્યું. એમની બૌદ્ધિક ક્ષમતા, એમની તર્કશક્તિ એ ખરેખર અસાધારણ ગણાતી.
બિલકુલ. અને નોઝિક આ પુસ્તક લખવા માટે એમની પોઝિશન પણ થોડી યુનિક હતી. એક તો એક કોઈ પોલિટિકલ એક્ટિવિસ્ટ નહોતા, ખબર છે, એકદમ ગંભીર શૈક્ષણિક ફિલોસોફર હતા. એમનો ભાર હંમેશા તર્ક અને વિશ્લેષણ પર રહેતો. અને બીજું જે બહુ જ મહત્વનું છે, આ પુસ્તક મોટે ભાગે એમના જ કલીગ જ્હોન રોલ્સના ખૂબ પ્રખ્યાત પુસ્તક અ થિયોરી ઓફ જસ્ટિસના એમ કહી શકાય કે જવાબરૂપે લખાયું હતું. રોલ્સે જ્યાં એક લિબરલ ઇક્વાલિટેરિયન સ્ટેટની વાત કરી, ત્યાં નોઝિકે એના જવાબમાં લિબર્ટેરિયનિઝમને, એટલે કે ઉદારમતવાદને, એક નવી જ બૌદ્ધિક ગંભીરતા આપી.
અચ્છા, એટલે રોલ્સના પ્રતિભાવમાં.
હા, મોટે ભાગે એમની દલીલ કરવાની જે સ્ટાઇલ હતી, નવા નવા વિચાર પ્રયોગો અને એકદમ સ્ટેપ બાય સ્ટેપ તર્ક બાંધવાની શૈલી, એ એમને ખરેખર અલગ પાડે છે.
રસપ્રદ. ચાલો તો હવે પુસ્તકના હાર્દ પર આવીએ. એનો મુખ્ય હેતુ શું છે? તમે કહ્યું એમ ન્યૂનતમ રાજ્યની વાત છે, પણ એનો તર્ક શું છે?
મૂળભૂત રીતે પુસ્તક ઉદારમતવાદી સિદ્ધાંતોનો એમ કહી કે એકદમ કડક અને તાર્કિક બચાવ કરે છે. નોઝિક એવી દલીલ કરે છે કે જો નૈતિક રીતે કોઈ રાજ્યને યોગ્ય ઠેરવી શકાતું હોય, તો એ ફક્ત અને ફક્ત ન્યૂનતમ રાજ્ય જ છે.
એટલે કે એવું રાજ્ય જેનું કામ બસ,
હા, જેનું કામ ફક્ત લોકોને હિંસા, ચોરી, છેતરપિંડીથી બચાવવાનું હોય અને કરારોનું પાલન કરાવવાનું હોય, બસ, એનાથી વધારે કંઈ જ નહીં.
ઓકે.
અને આ સાબિત કરવા માટે પુસ્તક ત્રણ મોટા પડકારજનક દાવા કરે છે. પહેલો, અરાજકતામાંથી, એટલે કે કોઈ રાજ્ય ન હોય એવી સ્થિતિમાંથી કોઈના પણ અધિકારોનું ઉલ્લંઘન કર્યા વગર એક ન્યૂનતમ રાજ્ય કુદરતી રીતે ઊભું થઈ શકે છે. આ સીધો જવાબ છે અરાજકતાવાદીઓને, જે કહે છે કે કોઈ પણ રાજ્ય અનૈતિક જ હોય. બીજો દાવો, આ જે ન્યૂનતમ રાજ્ય છે એ ફક્ત કાયદેસર નથી, પણ નૈતિક રીતે યોગ્ય ઠેરવી શકાય એવું સૌથી વધુ વિસ્તૃત રાજ્ય છે. આનાથી વધુ કંઈ પણ, ખાસ કરીને સંપત્તિનું પુનઃવિતરણ, એ વ્યક્તિગત અધિકારોનું સીધું ઉલ્લંઘન છે.
અને ત્રીજો દાવો, જે મને લાગે છે કે સૌથી વધુ આશ્ચર્ય પ્રમાણે એવો છે, નોઝિક કહે છે કે આ ન્યૂનતમ રાજ્ય કોઈ ઠંડુ કે નિરાશાજનક ચિત્ર નથી, પણ હકીકતમાં યુટોપિયા માટેનું માળખું છે, એ ફ્રેમવર્ક ફોર યુટોપિયા.
બરાબર. જે જુદા જુદા સ્વૈચ્છિક સમુદાયોને પોતપોતાની રીતે ખીલવા દે છે. અને આખી કિતાબ પણ તમે જોશો તો આ ત્રણ ભાગમાં જ વહેંચાયેલી છે. રાજ્ય કેવી રીતે ઉદ્ભવે, ન્યૂનતમ રાજ્યથી આગળ જવું કેમ ખોટું, અને છેલ્લે આ ન્યૂનતમ રાજ્ય યુટોપિયાનું માળખું કેવી રીતે બને છે.
ચલો તો પહેલા ભાગ પર થોડી વધુ વાત કરીએ, રાજ્યનો ઉદ્ભવ. તમે કહ્યું એમ નોઝિક શરૂઆત કરે છે જ્હોન લોકના કુદરતી અવસ્થાથી, જ્યાં સરકાર નથી પણ લોકો પાસે કુદરતી અધિકારો છે, જીવન, સ્વાસ્થ્ય, સ્વતંત્રતા, સંપત્તિ. પણ પછી એમાં મુશ્કેલીઓ શું આવે છે?
હા, એમાં મુખ્ય અસુવિધા, લોક જેને કહે છે, એ છે કે જ્યારે કોઈ ઝઘડો થાય, મતલબ કોઈ અધિકારનું ઉલ્લંઘન થાય, ત્યારે ન્યાય કોણ કરશે? જો દરેક વ્યક્તિ પોતે જ જજ અને પોતે જ પોલીસ બની જાય, તો પછી તો પક્ષપાત અને સતત લડાઈ ઝઘડા જ થાય, નહીં?
બરાબર.
એટલે આનો ઉકેલ લાવવા લોકો સ્વૈચ્છિક રીતે, એમની મેળે, પરસ્પર સુરક્ષા સંગઠનો બનાવે છે, મ્યુચ્યુઅલ પ્રોટેક્શન એસોસિએશન્સ, જ્યાં સભ્યો એકબીજાનું રક્ષણ કરવા સહમત થાય છે.
પણ પછી આમાંથી રાજ્ય કેવી રીતે બને છે? બધા પોતપોતાના સંગઠન બનાવે તો ઘણા બધા સંગઠનો હોય ને?
હા, અહીં જ નોઝિકનો પેલો ઇકોનોમિક્સ જેવો તર્ક આવે છે. એ કહે છે કે બજારની સ્પર્ધા અને કાર્યક્ષમતાને કારણે સમય જતાં એક પ્રબળ સુરક્ષા સંગઠન ડોમિનન્ટ પ્રોટેક્ટિવ એસોસિએશન ડીપીએ ઊભું થશે, જે મોટાભાગના લોકોને બેસ્ટ અને સૌથી સસ્તી સુરક્ષા સેવાઓ આપતું હશે.
ઓકે, એટલે એક મોટો પ્લેયર બજારમાં આવી જાય.
હા, પણ ધ્યાન રાખજો, આ હજુ રાજ્ય નથી. કેમ? કારણ કે તે હજુ બળપ્રયોગ પર એકાધિકારનો દાવો કરતું નથી અને જે એના ગ્રાહક નથી એમને એ સેવા આપતું નથી.
તો પછી રાજ્ય બનવાનું સ્ટેપ કર્યું છે?
એ સ્ટેપ ત્યારે આવે છે જ્યારે આ ડીપીએ પોતાના વિસ્તારમાં બળપ્રયોગ પર એકાધિકારનો દાવો કરે છે. એટલે કે એ કહે છે કે અમે જ નક્કી કરીશું કે કોણ કોની સામે બળ વાપરી શકે. અને નોઝિક અલ્ટ્રા મિનિમલ સ્ટેટ કહે છે. પણ એક નૈતિક પ્રશ્ન ઊભો થાય છે.
કયો પ્રશ્ન?
કે ભાઈ, જે લોકો આ ડીપીએના સભ્ય નથી અને પોતાની રીતે ન્યાય કરવા માંગે છે એમનું શું? ડીપીએ એમને આમ કરતા રોકે છે કારણ કે એમની રીત કદાચ જોખમી હોઈ શકે. પણ એ રોકવાથી તો પેલા સ્વતંત્ર લોકોના અધિકારનું હનન થયું ને?
હા, બરાબર. તો એનો ઉકેલ?
નોઝિક કહે છે આનો ઉકેલ છે વળતર. ડીપીએ આ સ્વતંત્ર લોકોને એમની જોખમી ન્યાય પદ્ધતિઓ વાપરતા રોકવા બદલ વળતર તરીકે સુરક્ષા પૂરી પાડવા નૈતિક રીતે બંધાયેલું છે. અને આ વળતરનો ખર્ચ એ પોતાના ક્લાયન્ટ પાસે મેળવેલા પૈસામાંથી ચૂકવે છે.
ઓ, એટલે જે ક્ષણે એ બધાને, ગ્રાહક હોય કે ન હોય, સુરક્ષા આપવાનું શરૂ કરે.
યોજના નહોતી, કોઈના અધિકારોનું ઉલ્લંઘન થયું નથી, જાણે એક અદ્રશ્ય હાથ, ઇનવિઝિબલ હેન્ડ કામ કરી રહ્યો હોય. આ નોઝિકની ખૂબ જ મહત્વની દલીલ છે કે રાજ્યનો ઉદ્ભવ નૈતિક રીતે થઈ શકે છે.
ખૂબ રસપ્રદ. હવે પુસ્તકના બીજા ભાગ પર આવીએ, જે કદાચ સૌથી વધુ ચર્ચાસ્પદ રહ્યો છે, ન્યૂનતમ રાજ્યથી આગળ. અહીં નોઝિક શું કહે છે?
અહીં નોઝિકનો મુખ્ય મુદ્દો એ છે કે જુઓ, ન્યૂનતમ રાજ્યથી વધુ વિસ્તૃત કોઈ પણ રાજ્ય, એટલે કે જે પુનઃવિતરણ કરે, કલ્યાણકારી યોજનાઓ ચલાવે, એ અન્યાયી છે. કેમ? કારણ કે તે વ્યક્તિગત અધિકારોનું ઉલ્લંઘન કરે છે. અને અહીં એ સીધો પડકાર ફેંકે છે વિતરણાત્મક ન્યાય, ડિસ્ટ્રીબ્યુટિવ જસ્ટિસના આખા વિચારને,
ખાસ કરીને રોલ્સના સિદ્ધાંતને. નહીં,
હા, ખાસ કરીને રોલ્સના સિદ્ધાંતને, જે કહે છે કે સમાજના સૌથી નબળા વર્ગના ભલા માટે અસમાનતાઓ ત્યારે જ વાજબી છે જો એ એમના ફાયદામાં હોય. નોઝિક કહે છે ના, આવું પુનઃવિતરણ મૂળભૂત રીતે ખોટું છે.
તો એના બદલામાં નોઝિક શું રજૂ કરે છે? પેલું હકદારીનો સિદ્ધાંત.
બરાબર, એમનો એન્ટાઇટલમેન્ટ થિયરી ઓફ જસ્ટિસ. આ ખરેખર ન્યાય વિશેની આપણી, એમ કહીએ કે, સામાન્ય સમજને હચમચાવી નાખે છે. એ કહે છે કે સંપત્તિનું વિતરણ, એટલે કે કોની પાસે કેટલું છે, એ ન્યાયી છે કે નહીં તે એની અત્યારની પેટર્ન જોઈને નક્કી ન થાય.
પણ શેના પરથી નક્કી થાય?
એ નક્કી થાય એના ઇતિહાસ પરથી. એ સંપત્તિ કેવી રીતે મેળવવામાં આવી છે તેના પરથી. એના ત્રણ મુખ્ય સિદ્ધાંતો છે.
હા, કયા ત્રણ?
પહેલો, મૂળ સંપાદનમાં ન્યાય. એટલે કે જે વસ્તુઓ પહેલાં કોઈની માલિકીની નહોતી તે તમે યોગ્ય રીતે મેળવી હોવી જોઈએ. બીજો, સ્થાનાંતરમાં ન્યાય. એટલે કે સંપત્તિ એક વ્યક્તિ પાસેથી બીજી વ્યક્તિ પાસે સ્વેચ્છાએ ગઈ હોવી જોઈએ. વ્યાપાર, ભેટ, વારસો વગેરે. કોઈ છેતરપિંડી કે બળજબરી નહીં.
અને ત્રીજો?
અને ત્રીજો, અન્યાયનું સુધારણા. જો ભૂતકાળમાં પહેલા બે સિદ્ધાંતોનું ઉલ્લંઘન થયું હોય, જેમ કે ચોરી થઈ હોય, તો તેને સુધારવાની કોઈક વ્યવસ્થા હોવી જોઈએ. બસ આ ત્રણ જ.
એટલે મુખ્ય ભાર પ્રક્રિયા પર છે, પરિણામ પર નહીં.
એકદમ. આ સિદ્ધાંત ઐતિહાસિક છે. એ નથી પૂછતો કે અત્યારે વહેંચણી સરખી છે કે જરૂરિયાત મુજબની છે. એ પૂછે છે શું લોકો પાસે જે છે તે એમણે આ ત્રણ સિદ્ધાંતો મુજબ, એટલે કે ન્યાયી રીતે મેળવ્યું છે. જો હા, તો પછી એ વહેંચણી ન્યાયી છે, ભલે પછી તે ગમે તેટલી અસમાન કેમ ન હોય.
પણ આ તો મતલબ બહુ અલગ વાત થઈ. જો કોઈ ખૂબ અમીર હોય અને કોઈ ખૂબ ગરીબ, પણ જો બંને પોતાની સ્થિતિ ન્યાયી પ્રક્રિયાથી મેળવી હોય તો એ ન્યાયી ગણાય. આ સમજાવવા માટે જ એમણે પેલો વિલ્ડ ચેમ્બરલેનનો દાખલો વાપર્યો છે, ખરું ને?
બરાબર પકડ્યું. એ દાખલો આખી વાત એકદમ સ્પષ્ટ કરી દે છે. કલ્પના કરો, એક સમાજમાં સંપત્તિનું વિતરણ કોઈ એક રીતે થયેલું છે જે બધાને ન્યાયી લાગે છે. D1 માની લો એકદમ સરખું છે,
ઓકે.
બે, હવે વિલ્ટ ચેમ્બરલેન નામનો એક ફેમસ બાસ્કેટબોલ પ્લેયર છે. એ કોન્ટ્રાક્ટ કરે છે કે એની દરેક મેચની ટિકિટમાંથી કહો કે 25 સેન્ટ એને પર્સનલી મળશે.
ઠીક.
3, લાખો ફેન્સ ખુશીથી સ્વેચ્છાએ આ વધારાના 25 સેન્ટ ચૂકવીને એની રમત જોવા આવે છે. એમને વિલ્ટની રમત ગમે છે, એ પૈસા આપવા તૈયાર છે.
હા, એ તો એમની મરજી.
4 એ સીઝનના અંતે શું થાય? વિલ્ટ પાસે બીજાઓ કરતા લાખો ડોલર વધુ ભેગા થઈ જાય છે. હવે સમાજમાં સંપત્તિની એક નવી અસમાન વહેંચણી D2 ઊભી થઈ. હવે નોઝિક પૂછે છે, શું આ નવી વહેંચણી D2 અન્યાયી છે?
જો શરૂઆતની વહેંચણી D1 ન્યાયી હતી અને લોકોએ પોતાની મરજીથી સ્વેચ્છાએ ચેમ્બરલેનને પૈસા આપ્યા, તો પછી D2 અન્યાયી કેવી રીતે હોઈ શકે? કોઈની સાથે છેતરપિંડી થઈ નથી, કોઈના પર જબરજસ્તી થઈ નથી. આ જ કહેવા માંગે છે નોઝિક, બરાબર?
એકદમ, આ જ પોઈન્ટ છે. આ ઉદાહરણનો સારાંશ નોઝિકના શબ્દોમાં, સ્વતંત્રતા પેટર્નને ખલેલ પહોંચાડે છે. લિબર્ટી અપસેટ્સ પેટર્ન્સ, મતલબ જો તમે લોકોને સ્વતંત્રતા આપશો તો તેઓ પોતાની પસંદગીઓ કરશે, અને એ પસંદગીઓ હંમેશા સંપત્તિની કોઈપણ પૂર્વ નિર્ધારિત ન્યાયી પેટર્નને બદલી નાખશે.
અને જો તમારે એ પેટર્ન જાળવી રાખવી હોય તો
તમારે લોકોની સ્વતંત્રતામાં સતત દખલ કરવી પડે. તમારે વિલ્ટ ચેમ્બરલેન પાસેથી ટેક્સ લઈને પૈસા પાછા લઈને બીજાને આપવા પડે. અને અહીંથી જ નોઝિક પોતાના સૌથી આમ તો વિસ્ફોટક નિષ્કર્ષ પર પહોંચે છે.
પેલો ટેક્સવાળો નિષ્કર્ષ.
હા, નોઝિક દલીલ કરે છે કે શ્રમની કમાણી પરનો કરવેરો પુનર્વિતરણ માટે બળજબરી પૂર્વકની મજૂરી સમાન છે.
શું વાત છે, બળજબરી પૂર્વકની મજૂરી!
હા, એમનો તર્ક એવો છે કે જો તમે મારી કમાણીના, માનો કે 30% ટેક્સ તરીકે લઈ લો છો, તો તમે મારા કામના સમયનો 30% સમય લઈ રહ્યા છો. જાણે કે તમે મને અઠવાડિયાના અમુક કલાકો માટે મારી મરજી વિરુદ્ધ બીજા કોઈના ફાયદા માટે કામ કરવાની ફરજ પાડી રહ્યા છો.
ઓ બાપરે!
હા, નોઝિકના મતે સ્વમાલિકી સેલ્ફ ઓનરશિપના સિદ્ધાંતનો ઉલ્લંઘન છે. હું મારા શરીરનો, મારી પ્રતિભાનો, મારા શ્રમનો અને એના ફળોનો માલિક છું. રાજ્ય એના પર માલિકી હક ન જમાવી શકે.
વાહ, આ તો ખરેખર ખરેખર બહુ જ આક્રમક દલીલ કહેવાય. સરકારના કલ્યાણકારી કાર્યો પર, પુનઃવિતરણ પર સીધો નૈતિક સવાલ. એટલે જ લાગે છે કે આ પુસ્તક આટલું બધું ચર્ચાસ્પદ રહ્યું છે અને આજે પણ છે. તો પછી પુસ્તકનો ત્રીજો ભાગ, યુટોપિયા, એ શું કહે છે? જો રાજ્ય આટલું ન્યૂનતમ હોય, ખાલી પોલીસ અને કોર્ટ જેવું, તો એ સમાજ કેવો હોય? એકદમ ઠંડો, લાગણીહીન, દરેક પોતાના માટે જેવો નહીં?
આજ સામાન્ય ટીકાનો નોઝિક જવાબ આપે છે. એ કહે છે કે ના, આવો વિચારવો એ ભૂલ છે. ઉલટું, એમનું કહેવું છે કે ન્યૂનતમ રાજ્ય જ માનવીય વિવિધતા અને જુદી જુદી જીવનશૈલીઓ માટે સૌથી શ્રેષ્ઠ વાતાવરણ પૂરું પાડે છે.
એ કેવી રીતે?
કારણ કે નોઝિક કહે છે, દુનિયામાં કોઈ એક જ શ્રેષ્ઠ જીવન જીવવાની રીત નથી. લોકોની ઈચ્છાઓ અલગ છે, મૂલ્યો અલગ છે, સપના અલગ છે. કોઈને સામૂહિક જીવન ગમે, કોઈને વ્યક્તિગત. કોઈને ધાર્મિક જીવન ગમે, કોઈને બિન સાંપ્રદાયિક.
એટલે રાજ્ય કોઈ એક રીતને પ્રોત્સાહન ન આપવું જોઈએ.
બિલકુલ, ન્યૂનતમ રાજ્ય તટસ્થ રહે છે. એ કોઈ એક જીવનશૈલીને બીજી પર થોપતું નથી. એ બસ એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. એટલે જ નોઝિક એને યુટોપિયા માટેનું માળખું કહે છે. આ માળખાની અંદર લોકો સ્વૈચ્છિક રીતે ભેગા મળીને ગમે તેવા સમુદાયો બનાવી શકે છે.
એટલે કે સમાજવાદી કોમ્યુન પણ બનાવી શકે.
હા, સમાજવાદી, મૂડીવાદી, ધાર્મિક, અરાજકતાવાદી, નાના મોટા, ગમે તેવા. એક જ શરત છે, કોઈને એ સમુદાયમાં જોડવા માટે મજબૂર ન કરવા અને કોઈને એમાંથી નીકળી જતા રોકવા નહીં.
ઓકે.
લોકો પોતાના પગ વડે મત આપી શકે છે. જે સમુદાય ગમે ત્યાં જાય, ન ગમે ત્યાંથી નીકળી જાય. આનાથી શું થાય? સમાજમાં સતત નવા પ્રયોગો થાય, જુદી જુદી જીવનશૈલીઓ ખીલે અને લોકોને પોતાની પસંદગી મુજબ જીવવાની તક મળે. આ નોઝિકનો યુટોપિયાનો આઈડિયા છે. એક યુટોપિયા નહીં, પણ ઘણા બધા યુટોપિયા શક્ય બને એવું માળખું.
આ દ્રષ્ટિકોણ તો ખરેખર અલગ છે. તો આ આખી જે ચર્ચા આપણે કરી, એમાંથી જો મુખ્ય મુદ્દાઓ કે સંદેશાઓ તારવવા હોય તો કયા કયા ગણાવી શકીએ? મારા મતે તો પહેલો અને સૌથી અગત્યનો મુદ્દો વ્યક્તિગત અધિકારોનો જ છે.
ચોક્કસ, એ પહેલો મુદ્દો. 1, વ્યક્તિગત અધિકારોની સર્વોપરિતા.
નોઝિક માટે અધિકારો એ કંઈક એવું છે જેના પર કોઈ બાંધછોડ ન થઈ શકે. એ નૈતિક બાજુની મર્યાદાઓ છે. વ્યક્તિ સાધન નથી, સાધ્ય છે. એને સમાજના કે બહુમતીના ભલા માટે પણ કુરબાન ન કરી શકાય. આપણા રોજિંદા જીવનમાં પણ ઘણીવાર મોટા સારા માટે વ્યક્તિના હક્કોનું શું એ પ્રશ્ન આવે ત્યારે આ વિચાર આપણને વિચારતા કરી મૂકે છે.
હા, અને બીજો મુદ્દો પેલો સ્વમાલિકીનો.
ટુ સ્વમાલિકી, સેલ્ફ ઓનરશિપ. હું મારા શરીરનો, મારી મહેનતનો, મારી આવડતનો માલિક છું. આ વિચાર સીધો જ કરવેરા, આર્થિક સ્વતંત્રતા, રાજ્ય કેટલું દખલ કરી શકે એ બધી ચર્ચાઓ સાથે જોડાયેલું છે. નહીં, શું મારી કમાણી પર મારો પહેલો હક છે કે સમાજનો? બરાબર. ત્રીજું પેલો ન્યાયનો સિદ્ધાંત. ત્રી હકદારીનો સિદ્ધાંત. ન્યાય એ નથી કે કોની પાસે શું છે, પણ એ છે કે એ એમની પાસે આવ્યું કેવી રીતે, શું પ્રક્રિયા ન્યાયી હતી. આ વેપાર, વારસો, સંપત્તિની અસમાનતા જેવી બાબતો પર એક જુદો જ દૃષ્ટિકોણ આપે છે. આપણે ત્યાં પણ ન્યાયી પ્રક્રિયા વિરુદ્ધ ન્યાયી પરિણામની ચર્ચા હંમેશા ચાલતી રહે છે.
ચોક્કસ. અને ચોથો પેલો વિલ્ડ ચેમ્બરલેનનો પાઠ, જે મને બહુ ગમ્યો. ચાર, સ્વતંત્રતા પેટર્નને ખલેલ પહોંચાડે છે. મુક્ત સમાજમાં લોકોની પસંદગીઓ કુદરતી રીતે જ પરિણામોમાં અસમાનતા લાવશે. જો સંપૂર્ણ સમાનતા જ તમારો ધ્યેય હોય તો કદાચ તમારે સ્વતંત્રતા પર કાપ મૂકવો પડે. આ સ્વતંત્રતા અને સમાનતા વચ્ચેનો જે તણાવ છે તેને બહુ સરસ રીતે ઉજાગર કરે છે.
અને છેલ્લો પાંચમો મુદ્દો, પાંચ, બહુમતીવાદી યુટોપિયા. ન્યૂનતમ રાજ્ય કદાચ આપણને ઠંડુ કે સ્વાર્થી લાગે, પણ નોઝિકની દલીલ છે કે એ જ વિવિધતાને ખીલવા માટે શ્રેષ્ઠ માળખું છે. ભારત જેવા દેશ માટે જ્યાં આટલી બધી વિવિધતા છે, ભાષા, ધર્મ, રીતરિવાજ, ત્યાં આવા તટસ્થ માળખાનું શું મૂલ્ય હોઈ શકે એ વિચારવા જેવું છે. એ સ્થાનિક સમુદાયોને, સ્વૈચ્છિક સંગઠનોને પોતાની રીતે જીવવાની વધુ જગ્યા આપે છે.
હા, અને આ પુસ્તકમાં તમે કહ્યું એમ અમુક વાક્યો કે વિચારો એવા ધારદાર છે તે યાદ રહી જાય. ચાલો એમાંથી અમુક પર નજર કરીએ. જેમ કે પેલી શરૂઆતની જ લીટી જે તમે કીધી, વિચાર એક, વ્યક્તિઓ પાસે અધિકારો છે અને એવી વસ્તુઓ છે જે કોઈ વ્યક્તિ કે જૂથ તેમની સાથે તેમના અધિકારોનું ઉલ્લંઘન કર્યા વિના કરી શકશે નહીં. મતલબ આખા પુસ્તકનો પાયો જ આ વાક્યમાં છે, વ્યક્તિગત અધિકારોની જાણે એક અતૂટ દિવાલ.
હા, અને પછી પેલું સૂત્ર જે વિલ્ટ ચેમ્બરલેન પ્રયોગમાંથી નીકળે છે, વિચાર બે, સ્વતંત્રતા પેટર્નને ખલેલ પહોંચાડે છે. એકદમ ટૂંકું, પણ કેટલું બધું કહી જાય છે. સ્વતંત્રતા અને આપણે જે પરિણામો ઈચ્છીએ છીએ એની વચ્ચેનો સંઘર્ષ.
અને પેલી સૌથી વિવાદાસ્પદ વાત જેણે ખળભળાટ મચાવ્યો હતો, વિચાર ચાર, શ્રમની કમાણી પરનો કરવેરો બળજબરીપૂર્વકની મજૂરી સમાન છે. હવે ભલે આપણે આની સાથે સહમત થઈએ કે ન થઈએ, પણ આ વિચાર આપણને પુનઃવિતરણની નૈતિકતા પર, રાજ્યના હક પર ઊંડો વિચાર કરવા મજબૂર તો કરે જ છે.
બરાબર. અને માર્ક્સવાદનું પેલું પ્રખ્યાત સૂત્ર છે ને, દરેક પાસેથી તેની ક્ષમતા મુજબ, દરેકને તેની જરૂરિયાત મુજબ. એના જવાબમાં નોઝિક જાણે કહે છે, વિચાર ચાર, દરેક પાસેથી જેમ તેઓ પસંદ કરે છે, દરેકને જેમ તેઓ પસંદ કરાય છે. ફ્રોમ ઈચ એઝ ધે ચૂઝ ટુ ઈચ એઝ ધે આર ચોઝન. આખી વાત સ્વૈચ્છિકતા અને પરસ્પર સંમતિ પર આવી જાય છે.
અને છેલ્લું યુટોપિયા વિશે,
વિચાર પાંચ, યુટોપિયા એ યુટોપિયાઓ માટેનું માળખું છે. આ ન્યૂનતમ રાજ્યનું એક સકારાત્મક ચિત્રણ છે કે તે અંત નથી, પણ શરૂઆત છે ઘણા બધા સપનાઓ માટે.
તો આ બધા ઊંડા દાર્શનિક વિચારો છે, પણ શું આનો વાસ્તવિક જીવનમાં, રોજબરોજની દુનિયામાં કોઈ ઉપયોગ છે કે આ ખાલી થિયરી જ છે?
ના ના, બિલકુલ થિયરી નથી. એના પ્રભાવો અને ઉપયોગો ઘણા છે. દાખલા તરીકે કરવેરા અને કલ્યાણ રાજ્ય. આજે પણ દુનિયાભરમાં ચર્ચા થાય છે કે ટેક્સ કેટલો હોવો જોઈએ, સરકારે કલ્યાણ પાછળ કેટલો ખર્ચ કરવો જોઈએ, શું અમીરો પાસેથી લઈને ગરીબોને આપવું નૈતિક રીતે યોગ્ય છે. નોઝિકના તર્ક આ બધી ચર્ચાઓના મૂળમાં ક્યાંક ને ક્યાંક પડઘાય છે.
હા, એ તો છે.
બીજું, બિનનિયમન અને મુક્ત બજારો. ઘણા લોકો મુક્ત બજારની હિમાયત કરે છે એવું કહીને કે એ સંપત્તિ વધારે છે, પણ નોઝિક એને નૈતિક આધાર પણ આપે છે. એ કહે છે કે મુક્ત બજાર એટલા માટે સારું છે કારણ કે તે વ્યક્તિની પસંદગી અને સ્વૈચ્છિક કરારનું સન્માન કરે છે. આ વિચાર ઓછામાં ઓછી સરકાર અને વધુ આર્થિક સ્વતંત્રતાની તરફેણ કરે છે.
એટલે કે આર્થિક નિર્ણયો લોકો પર છોડો.
હા, પછી સામાજિક ન્યાયની સમજ. આપણે ઘણીવાર ન્યાય એટલે શું સમજીએ? બધા માટે સરખા પરિણામો કે પછી ન્યાયી પ્રક્રિયા. નોઝિક આપણને પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરવા કહે છે. ખાતરી કરો કે રમતના નિયમો બધા માટે સરખા હોય અને કોઈ છેતરપિંડી કે બળજબરી ન થાય, પછી પરિણામ ભલે ગમે તે આવે.
આ પણ એક મહત્વનો મુદ્દો છે. અને પેલો યુટોપિયાવાળો વિચાર,
વિવિધતા અને સહનશીલતા, નોઝિકનો યુટોપિયા માટેનું માળખુંનો વિચાર આપણને યાદ અપાવે છે કે સમાજમાં જુદા જુદા મંતવ્યો, જુદી જુદી જીવનશૈલીઓ માટે જગ્યા હોવી કેટલી જરૂરી છે. ખાસ કરીને આજના સમયમાં જ્યારે બધું બહુ ધ્રુવીકરણ થઈ રહ્યું છે, ત્યારે આ વિચાર વધુ પ્રસ્તુત બને છે. સત્તાનું વિકેન્દ્રીકરણ અને સ્થાનિક સમુદાયોને પોતાની રીતે જીવવા દેવાની વાત.
અને છેલ્લે વ્યક્તિગત જવાબદારી.
હા, વ્યક્તિગત જવાબદારી. અંતે આ આખી ફિલોસોફી વ્યક્તિને પોતાના જીવનનો કર્તા માને છે. તમને પસંદગી કરવાની, જોખમ લેવાની અને પરિણામ ભોગવવાની સ્વતંત્રતા છે, પણ સાથે જવાબદારી પણ તમારી જ છે. રાજ્ય બધે દખલ ન કરે.
સરસ. તો આજના આખા ચિંતન પછી જો હું કહું કે મારા માટે આ પુસ્તકમાંથી શીખવા જેવી એક મોટી વાત કઈ છે, તો એ છે કે વ્યક્તિગત અધિકારોને કેટલી હદ સુધી કેટલા મૂળભૂત રીતે ગંભીરતાથી લઈ શકાય છે. પેલી બાજુની મર્યાદાઓ, સાઇડ કન્સ્ટ્રેન્ટ્સવાળો વિચાર ખરેખર બહુ શક્તિશાળી છે. અને પેલું વાક્ય સ્વતંત્રતા પેટર્નને ખલેલ પહોંચાડે છે. લાગે સાવ સાદું, પણ એના અર્થ બહુ ઊંડા છે. એ આપણને સ્વતંત્રતાની કિંમત અને એના પરિણામો વિશે વિચારતા કરી મૂકે છે.
અને હું કહીશ કે મને સૌથી વધુ પ્રભાવિત કરનાર વાત એ છે કે ન્યૂનતમ રાજ્ય, જે સામાન્ય રીતે આપણને એક નેગેટિવ ઠંડો ખ્યાલ લાગે, તેને નોઝિક કેવી રીતે એક સકારાત્મક, વૈવિધ્યસભર અને પ્રયોગશીલ સમાજના પાયા તરીકે રજૂ કરે છે. એ યુટોપિયાની એક સાવ અલગ જ કલ્પના આપા છે. ઘણા બધા ફૂલોને ખીલવા દેતો બગીચો, નહીં કે એક જ પ્રકારના ફૂલનો ક્યારો. હા, કબૂલ કે કરવેરા વિશેની એમની દલીલ ખૂબ જ પડકારજનક છે અને એના પર કલાકો સુધી ચર્ચા થઈ શકે, પણ એ આપણને આપણા સમાજના નૈતિક પાયા વિશે સવાલ ઉઠાવવા મજબૂર કરે છે. જો આપણે વ્યક્તિગત સ્વતંત્રતાને ખરેખર સૌથી ઉપર મૂકીએ, તો શું આપણે એના પરિણામો, ભલે તે અસમાન હોય, સ્વીકારવા તૈયાર છીએ? આ એક મોટો પ્રશ્ન છે જે નોઝિક આપણી સામે છોડી જાય છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.